श्रीमद् राजचंद्र मुसलमान आए एक सौ बहत्तर में पत्रकार મુમુક્ષુની ભૂમિકામાં પરિણામોની નિર્મળતા થવા અર્થે અથવા મુમુક્ષુતા વર્ધમાન થવા અર્થે પાત્રતા વિશેષ થવા અર્થે નિર્વાણના સાધનભૂત જેવું માન્ય રાખવા યોગ્ય શ્રદ્ધવા યોગ્ય ક્ષણે ક્ષણે સમયે સમયે લીન થવા યોગ્ય કયું કાર્ય છે એ વાત કરવી છે. આત્મકલ્યાણની ઉત્કૃષ્ટ ભાવનાથી આત્મકલ્યાણની તીવ્ર ભાવનાથી પ્રાપ્ત ઉદાસીનતા એ ઉદાસીનતામાં આવીને સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું જોકે સર્વોત્કૃષ્ટ સાધન જે સત્સંગ છે એ સત્સંગની સફળતાનો આધાર પણ આ પ્રકારે ઉત્પન્ન થયેલો વૈરાગ્ય છે, આ પ્રકારે ઉત્પન્ન થયેલી ભક્તિ છે અને સરળતા આદિ સાધન છે. એમાં સર્વોત્કૃષ્ટ જે કાંઈ વાત છે એ જ્ઞાની પુરુષને આજ્ઞારૂચિરૂપ ભક્તિ છે, એ સર્વોત્કૃષ્ટ અંગભૂત છે. સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, સત્પુરુષોના ચારિત્રોનું સ્મરણ કરવું બહુવચન લીધું છે. સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું એક વચનમાં લીધું છે, સત્પુરુષોના ચારિત્રો બહુવચન લીધું છે. કેમ કે એ ભૂતકાળમાં અનેક થઈ ગયા છે. જેના પ્રત્યે લીન થવું છે તે વર્તમાન છે એટલે એક લીધા, જેનો યોગ રહે છે, જેનો સમાગમ રહે છે. અને ભૂતકાળમાં જે અનેક જ્ઞાનીઓ થયા, અનેક સત્પુરુષો થયા, જેમના પુરાણો લખાયા છે, જેમના ઇતિહાસો લખાયા છે, સાચી ભાષામાં આપણે ઇતિહાસ કહીએ છીએ, અને પુરાણા જમાનાના તે મહાપુરુષો હોવાથી એમની કથાને પુરાણ એવું નામ દેવામાં આવે છે. એમના ચારિત્રોનું સ્મરણ કરવું એટલે અનેક પ્રકારની અનુકૂળતાઓ કે અનેક પ્રકારની પ્રતિકૂળતાઓમાં તેઓ મોક્ષ માર્ગમાં અડગ રહ્યા છે, અવિચલિત રહ્યા છે, વિચલિત થયા નથી એવું જે એમનું શ્રદ્ધાજ્ઞાન ચારિત્રનું આચરણ છે એનું સ્મરણ કરવું, જેથી પોતે પણ વર્તમાનમાં અનુકૂળતામાં ફસાય નહીં કે પ્રતિકૂળતાની અંદર ખેદાય નહીં. સામાન્યપણે સંસારી જીવો અનુકૂળતાના રસમાં એકદમ અનુકૂળતાઓ વધે ત્યારે એ રસમાં આવી જાય છે અને પ્રતિકૂળતાઓ આવે ત્યારે ખેદખીન થઈને દ્વેષના રસમાં આવે છે, અનુકૂળતામાં રાગના રસમાં આવે છે અને પ્રતિકૂળતામાં દ્વેષના ખેદના દ્વેષના રસમાં આવી જાય છે. બંને પ્રસંગે જીવ કર્મ બાંધે છે, એ બંને પ્રસંગે જીવ દુર્ગતિમાં જવાલાયક અધોગતિમાં જવાલાયક કર્મને બાંધે છે અને એ રીતે સંસાર ચક્ર ચાલુ રહે છે. કેમ કે કર્મમાં પણ બે જાતિ છે, એક શુભ અને અશુભ. શુભનો ઉદય આવે ત્યારે રાગરસમાં ચડી જાય, અશુભનો પાપનો ઉદય આવે ત્યારે દ્વેષરસમાં ખેદરસમાં ચડી જાય, ઉદ્વેગમાં આવી જાય. બંને વખતે કર્મ બાંધે અને સંસાર ચક્રમાંથી છૂટી શકે નહીં, બહુ ભાગે દુર્ગતિમાં જાય છે. તિર્યંજ ગતિમાં સંખ્યા બહુ મોટી છે, ચાર ગતિમાં સૌથી વધારે સંખ્યા તિર્યંજ ગતિમાં છે, પછી એથી ઓછી સંખ્યા દેવગતિની છે, એથી ઓછી સંખ્યા નારકીની છે, અને સૌથી ઓછી સંખ્યા મનુષ્યની છે. મનુષ્યની તો સંખ્યા તો અલગા છે. મનુષ્ય અહીંયા તો નાટક નહીં માનતા, એને જ બધું સાચું માની લે છે. સંસારના સ્ટેજ ઉપર જે પાત્ર મળ્યું એ સાચું માની લીધું. રાજા બનાવ્યો તો ખાતો રાજા, ભિખારી બનાવ્યો તો ખાતો ભિખારી, ને રાજા થઈને રાચે ને ભિખારી થઈને રોવે. વાસ્તવમાં બેમાંથી એક કંઈ નથી. થોડોક ટાઈમ પૂરતો વેશ છે, વેશને હાથો માંડ્યો 150 વર્ષમાં ખેલ ખતમ, પાછો બીજો ખેલ શરૂ થાય. કહે છે કે સત્પુરુષોના ચારિત્રોનું સ્મરણ કરવું, સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું, આ હવે ઓળખવાનો વિષય આવ્યો. સત્પુરુષોના લક્ષણ ચિંતન કરતા સત્પુરુષ એટલે જ્ઞાની પુરુષ કેવા હોય એની ઓળખાણ થાય. એના માટે 472 નંબરનો પત્ર છે, એ જરા ત્યાં સારું એવું ધ્યાન ખેંચ્યું છે એમને એ વિષય ઉપર. નહી ઓળખાવાના કારણ શું છે એ પહેલા લીધું છે, પછી ઓળખવા માટે થોડું માર્ગદર્શન આપ્યું છે. અનાદિકાળથી વિપર્ય બુદ્ધિ હોવાથી, વિપરીત બુદ્ધિ હોવાથી એક કારણ. બીજું કે જ્ઞાની પુરુષની પણ કેટલીક ચેષ્ટા એટલે વર્તન અજ્ઞાની પુરુષના જેવી જ દેખાતી હોવાથી, છે નહીં પણ દેખાય દેખાવ એવો છે. જ્ઞાની પુરુષને વિશે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે, વિભ્રમ થાય છે ને, વિભ્રમ બુદ્ધિ એ વિભ્રમપણાનો અભિપ્રાય થાય છે. એટલે કે આ જ્ઞાની નથી, સામાન્ય માણસ છે અથવા વિદ્વાન છે એવી રીતે, અથવા જીવથી જ્ઞાની પુરુષ પ્રત્યે તે ચેષ્ટાનો વિકલ્પ આવ્યા કરે છે. આમ કેમ કરતા છે, આવો કેમ એમને વિચાર આવ્યો, આવો કેમ ભાવ આવ્યો, આવું કેમ કામ કર્યું એમ. બીજી બાજુઓથી જ્ઞાની પુરુષનો જો યથાર્થ નિશ્ચય થયો હોય ઓળખાણપૂર્વક, તો કોઈ વિકલ્પને ઉત્પન્ન કરવાવાળી એવી જે જ્ઞાનીની ઉન્મત્ત અધિભાવવાળી ચેષ્ટા કેવી, કોઈ વાર એમ લાગે કે ગાંડા છે કે હું ઉન્મત્ત એટલે ગાંડપણ. રામચંદ્રજીનું આપણે દર્શન લીધું કે સીતાજી પાછળ રડતા હતા, તો ગાંડપણ લાગે કોઈને. લક્ષ્મણજીના દેહને 6 મહિના ખંભે ઉંચકીને ફેર્યા, અગ્નિ સંસ્કાર ન કરવા દીધો, ધ્યાન પણ લાગે ને. ડાક્ટરો કહે છે કે વૈદો કહે છે કે હવે આમાં કાંઈ છે નહીં, આ તો સ્વર્ગમાં પહોંચી ગયા છે. સ્વર્ગમાં નહોતા ગયા, લક્ષ્મણજી નર્કમાં ગયા છે, પણ ધ્યાન થઈ ગયો છે, મૃત્યુ થઈ ગયું છે એમ કહે તો પણ માને નહીં. તમને કાંઈ ખબર પડતી નથી, મને મૂકીને મરે જ નહીં ને જાય જ નહીં એમ જવાબ આપી દે. એવી ચેષ્ટા પ્રત્યક્ષ દીઠામાં આવે, ચિત્તળિયું ખસી જાય એવી વાત છે. ચિત્ત ઠેકાણે ન રહી આવું જોઈએ ત્યારે કે આવા કાંઈ જ્ઞાની ભળ્યા છે કાંઈ. એ તો ગાંડો છે પણ એને માનવા વાળા ગાંડા છે એમ કે, હા એમ જ કે ને. એવી ચેષ્ટા પ્રત્યક્ષ દીઠામાં આવે તો પણ બીજી બાજુના નિશ્ચયના બળને લીધે, બહુ ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત આપ્યું છે, બીજી બાજુના નિશ્ચયના બળને લીધે તે ચેષ્ટા અવિકલ્પપણાને ભજે છે. એટલે વિકલ્પ ઉઠતો નથી, ઓળખાણ છે અને વિકલ્પ ઉઠતો નથી. અને એ વખતે પણ એનું અંદરનું પરિણામ દેખાય છે. અથવા જ્ઞાની પુરુષની ચેષ્ટાનું કોઈ અગમ્યપણું જ એવું છે. અઘરી વાત તો છે, થોડી અગમ્ય વાત છે કે અધૂરી અવસ્થા એ કે અધૂરા નિશ્ચય જીવને વિભ્રમનું કે વિકલ્પનું કારણ થાય. અધૂરું પણ અધૂરપણું છે, એટલે પરિપક્વ ઓળખાણ હોય તો એવું ન થાય. પણ વાસ્તવ્યપણે તથા પૂરા નિશ્ચયે તે વિભ્રમ અને વિકલ્પ ઉત્પન્ન થવા યોગ્ય નથી. વાસ્તવિકતા જોવામાં આવે, ખરી હકીકત જોવામાં આવે તો એ વિકલ્પનું કારણ થવા યોગ્ય નથી કે ભ્રમનું કારણ પણ થવા યોગ્ય નથી. માટે આ જીવનો જ્ઞાની પુરુષ પ્રત્યેનો અધૂરો નિશ્ચય જે છે એ જ આ જીવનો દોષ છે એમ છે. એ પોતાનો દોષ છે. જ્ઞાની પુરુષ બધી રીતે અજ્ઞાની પુરુષથી ચેષ્ટાપણે સરખા હોય નહીં, અને જો હોય તો પછી જ્ઞાની નથી એવો નિશ્ચય કરવો તે યથાર્થ કારણ છે. તથાપિ જ્ઞાનીને અજ્ઞાની પુરુષમાં કોઈ એવા વિલક્ષણ કારણોનો ભેદ છે, કોઈ કારણો જુદા છે કે જેથી જ્ઞાનીનું અને અજ્ઞાનીનું એક પણ કોઈ કોઈ પ્રકારે થાય નહીં. અજ્ઞાની છતાં જ્ઞાનીનું સ્વરૂપ જે જીવ બનાવતો હોય તે વિલક્ષણપણા દ્વારા એ નિશ્ચયમાં આવે છે. જો એનું વિલક્ષણપણું સમજાતું હોય તો ખબર પડે કે આ જ્ઞાની તો નથી. માટે જ્ઞાની પુરુષનું જે વિલક્ષણપણું છે તે પ્રથમ વિચારવા યોગ્ય છે. ઓળખવા માટે કઈ રીતે જ્ઞાની જુદા પડે છે એ પ્રથમ વિચારવા યોગ્ય છે. અને જો તેવા વિલક્ષણ કારણનું સ્વરૂપ જાણીને જ્ઞાનીનો નિશ્ચય થાય તો પછી અજ્ઞાની જેવી ક્વચિત જે જે જ્ઞાની પુરુષની ચેષ્ટા જોવામાં આવે તેને વિશે નિર્વિકલ્પણું પ્રાપ્ત હોય. તેમ નહીં તો એ ઉપરાંત તેમ નહીં તો ઉપરાંત નહીતર એ સિવાય જ્ઞાની પુરુષની તે ચેષ્ટા તેને વિશેષ ભક્તિ અને સ્નેહનું કારણ થાય. એવો હો, આવી અવસ્થામાં પણ આ રીતે અંદરમાં પુરુષાર્થમાં વર્તે છે. મૃત્યુતુલ્ય વેદના છે તો પણ પુરુષાર્થ વધાય છે. અનેક પ્રકારે એ જે ચેષ્ટામાં બહારમાં પછી એવું દેખાતું હોય કે રાડ પાડે છે, રડે છે, એમ એવું દેખાતું હોય, અંદરમાં પાછું પુરુષાર્થ ચાલતો હોય, આવું હોય છે. એટલે અંદરનું ઓળખવું જરા નજર માગે છે અથવા પરિચય માગે છે. પત્ર અધૂરો મળ્યો છે, પત્ર બહુ સારો છે પણ હવે કુદરતી અધૂરો મળ્યો છે. પ્રત્યેક જીવ એટલે જ્ઞાની અજ્ઞાની જો બધી અવસ્થામાં સરખા જ હોય તો પછી જ્ઞાની અજ્ઞાની એ નામ માત્ર થાય. બધી અવસ્થામાં કાંઈ સરખા હોઈ શકે પણ તેમ હોવા યોગ્ય નથી. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષને વિશે અવશ્ય વિલક્ષણપણું હોવા યોગ્ય છે, એનું કોઈ વિશેષ લક્ષણ હોવા યોગ્ય છે. જે વિલક્ષણપણું યથાર્થ નિશ્ચય થઈ જીવને સમજવામાં આવે છે, જ્યારે યથાર્થ ઓળખાણ થાય ત્યારે એ વાત સમજવામાં આવે છે. જેનું કંઈક સ્વરૂપ પત્રે જણાવવા યોગ્ય છે, આ પત્રમાં એનું સ્વરૂપ વિલક્ષણપણું શું છે એનું સ્વરૂપ જણાવવું છે અમારે. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષનું વિલક્ષણપણું મુમુક્ષુ જીવને તેમની એટલે જ્ઞાની અજ્ઞાનીની પુરુષની દશા દ્વારા સમજાય છે. એ વિલક્ષણપણું ક્યાં રહ્યું છે? એમની દશામાં રહ્યું છે. હા, એમના પરિણમનમાં છે, એમના શરીરમાં નથી અને એમના સંયોગમાં નથી. તે વિલક્ષણપણું જે પ્રકારે થાય છે તે જણાવવા યોગ્ય છે એ મારે અહીંયા તમને જણાવવું છે. એક લીટી જ મળી છે એના માટે, બાકી પત્રો જરૂર રહી ગયો છે, પણ એક લીટીમાં સાર આવી જાય છે કે એક તો એમની મૂળ દશા, નાનીની અંદરની મૂળ દશા, અને બીજી ઉત્તર દશા એટલે બહારની દશા. એક અંદરની દશા અને એક બહારની દશા. જ્ઞાન દશામાં, સાધક દશામાં એક દશાના બે ભાગ થઈ જાય છે. એક સમયની એક દશામાં બે ભાગ થઈ જાય છે, એક સાધક દશા અને એક બાધક દશા. સાધક દશા આત્માને સાધે છે અને બાધક દશા બહારમાં સંયોગો આશ્રિત પરિણામ કરે છે. એવા બે ભાગ જીવની દશાના થઈ શકે છે. નાનીની નાની જીવની દશાના બે ભાગ થઈ શકે છે. એટલે હવે એના ઉપરથી એમ વિચારી શકાય કે જ્ઞાનીના સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું, ત્યાંથી આપણે એ વાત ચાલી હતી, રેફરન્સ ત્યાંથી લાગુ પડે છે. કે અંદરનું વિલક્ષણપણું જે એમની મૂળ દશા છે, એમની શ્રદ્ધા શું કામ કરે છે, એમનું જ્ઞાન શું કામ કરે છે, એમની અંતર પરિણતિ ચારિત્રની શું કામ કરે છે, એમની શાંતિની પરિણતિ શું કામ કરે છે, અને પુરુષાર્થના પરિણામ શું કામ કરે છે. આ પાંચ મુખ્ય ગુણોના પરિણામ જે અંતર્મુખ વળેલા છે એ જો એમના સત્સમાગમે પરિચય સમજાય, ઓળખાય, નિશ્ચય થાય, એનો પરિપક્વ નિશ્ચય થાય, તો એ પ્રકારે એમના લક્ષણોનું ચિંતન કરવું. ઓળખાણ હોય તો એ પ્રકારે એના લક્ષણોનું ચિંતન કરવું. ઉત્તર દશા જે બહારમાં છે એને અત્યંત ગૌણ રાખવી ઘટે છે. હા, એક નાટકનું પાત્ર છે. આવી પડેલા ઉદયથી, આવી પડેલા ઉદયથી એ પરિણામોમાં પોતે પોતાની એ દશાની કેટલીક નબળાઈને કારણે દોષમાં આવે છે. એટલો દોષ છે, અલ્પદોષ છે. એ અલ્પદોષ અને એ નબળાઈ મુમુક્ષુ જીવે મુખ્ય કરવા યોગ્ય નથી, ગૌણ કરવા યોગ્ય છે. જણાશે ખરા, કેમ કે એ તો સ્થૂળ દોષ છે. દોષ છે એ સ્થૂળ પરિણામ છે, એ દેખાશે ખરા, પણ એ ગૌણ કરવા યોગ્ય છે અને એને જોવાનું છોડી દેવું જોઈએ. કાંઈ નહીં, આપણે આપણને આપણા મુમુક્ષુતામાં જે કાંઈ નિમિત્તભૂત કારણ છે, પરમાર્થના નિમિત્તભૂત કારણ છે, એ પણ એમની અંતરંગ દશા છે. તેથી તેમના લક્ષણનું ચિંતન કરવું એમ કહ્યું. તેમની પ્રવૃત્તિનું ચિંતનની વાત નથી કરી, તેમના લક્ષણોનું ચિંતન કરવું. સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું, ત્યાં પણ બહુવચન લીધું. કેમ કે અનેક પ્રકારના જે એમના ચારિત્રો છે, બાહ્ય ચારિત્રો છે, એ વખતે પણ એમની અંતરંગ દશા છે, એમનું લક્ષણ છે ઓળખવા માટેનું, અને એનું ચિંતન કરવું. શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, શાંતિ, પુરુષાર્થ, પાંચ ગુણના પરિણામો આવે. અને એ પોતાને દેખાવા જોઈએ, દેખાવા જોઈએ. પરિણામ ન દેખાય તો ઓળખાણ આવે નહીં. એટલે ઓળખાણ હંમેશા જ્ઞાની પુરુષની ઓળખાણ પ્રત્યક્ષતામાં જ થાય છે, પરોક્ષતામાં થતી નથી. મુમુક્ષુને એક સાથે એક જ સાથે હોય છે. એટલે બાહ્ય દ્રષ્ટિવાળા જીવો ભૂલાવવામાં પડે છે. અનંતકાળથી જ્ઞાનીઓને નથી ઓળખાય. એનું કારણ શું છે કે જીવની બાહ્ય દ્રષ્ટિ છે અને એમના બાહ્ય ચારિત્ર જુએ છે, એટલે ક્યાંક ને ક્યાંક તો શંકા પીડ્યા વિના રહે નહીં. ગુરુદેવ તો આમ ત્યાગી જેવું જીવન હતું. ગુરુદેવનું જીવન તો ત્યાગી જેવું હતું. ભલે સાધુ દશા એમણે અમાન્ય કરી કે સાધુ દશા તો ઊંચી દશા છે, તો પણ કોઈને શંકા કરવી તો એમ કરે કે ચાંદીની થાળીમાં કેમ જમતા હતા. પછી જમતા હોય ચાંદીની થાળીમાં, અને અવરણ વાત કરવો એમ કે ભાઈ તો રોજ સોનાની થાળીમાં જમે છે, વાત બારમાં પછી એમ ચાલે, થોડી એ તો થોડી વધારીને જ ચાલે, કેમ કે વાત કરનાર તો અવરણ વાત કરે છે ને, એ તો થોડી વધીને જ બાર વાત આવે. એમના શરીરનું તેજ ઘણું છે, રોજ બદામના તેલનું માલિશ કરાવતા હોય એટલે થાય જ ને, કે પછી એમાં વાતમાં કાંઈ માલ હોય નહીં, જરાય માલિશ ન થતું હોય. બદામના તેલનું નહીં, સિંગ તેલનું માલિશ ન કરતા હોય, પણ જો શરીરની કાંતિ દેખાય તો જરા કાંતિમાં નતા પોતે, જેને વાંકું બોલવું છે એ તો કાંઈ ને કાંઈ પકડી પાડે, કોઈને કોઈ વાતથી વાત ઊભી કરે, કેમ કે એ ઊભી કરવામાં પણ રાજનીતિ હોય છે, કેમ કે એનાથી દૂર રાખવા, લોકો એની સમીપ બહુ ન જાય, ભડકીને આધારીએ. હા, પછી અનેક પ્રકારની વાતો ચાલે, તો જે એને વિરોધ હોય અનેક પ્રકારની રાજનીતિજ્ઞતા પછી આવી જાય છે, જેને પોલિટિક્સ કહે છે આપણે, એટલે આડી અવડી વાતોથી લોકોને દૂર રાખે, અને જે વિચારવાની એટલા ન હોય, ઊંડા વિચારવાન ન હોય, એ સહેજે ભોળા માણસો ભરમાય છે. હા, એ તો પછી ઉપદેશમાંથી મશ્કરી કરતા હતા, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે, તો પેટ્રોલથી મોટર ચાલતી નથી તો કે સોનગઢવાળાની ન ચાલે, બાકી આપણે તો જરૂર પડે છે પેટ્રોલ પુરાવાની, હું એમ કે એ તો બધી વાત પછી અનેક પ્રકારે ચાલતી હોય છે. પણ કહેવાનો મતલબ શું છે કે બાહ્ય પરિણામોમાં તો ક્યાંય ને ક્યાંય શંકા પડે, કે દવા શું કરવા ખાય છે માંદા પડે ત્યારે, એ તો એમ કે છે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, માંદા હોય ત્યારે દવા તો લે છે, નાની માંદા પડે ત્યારે દવા તો લે છે, ડાક્ટરને બોલાવવા પડે છે, ડાક્ટર આવે છે, ડાક્ટર તો કાંઈ કરી શકતો નથી, દવા કાંઈ કરી શકતી નથી. હે, જળચેતનની ભિન્નતા છે, ઉપદેશ તો રોજ આપે છે, શંકા પીડ્યા વિના કૃપાણુદેવ બહુ ખુલાસા કર્યા છે, એ બધા વિષયના ખુલાસા અનેક પત્રોમાં આવ્યા છે. હા, એ તો છે. હા, તો પ્રત્યક્ષ હોય તો ઓગે નિર્ણય કરે, ઘણા માનતા હોય તે પોતે માનવા માંડે, અથવા વિદવત્તા જોઈને, એમની ઓરેટરી જોઈને, વક્તૃત્વતા જોઈને માની લે. હા, તો ઓળખી ન શકાય. ભૂતકાળના જ્ઞાનીને મુમુક્ષુ જીવ જ્ઞાની તરીકે ઓળખી શકે નહીં, એટલે એમના પ્રત્યક્ષ યોગનું મહત્વ ઓળખાણ થવા અર્થે બહુ મોટું છે. જ્ઞાનીને ઓળખ્યા નથી અનંતકાળમાં, અને ઓળખવા હોય તો પ્રત્યક્ષ જ્ઞાની જોઈએ, નહીતર ઓળખાણ ન થાય, ભૂતકાળના જ્ઞાનીથી ઓળખાણ ન થાય, એ કેપેસિટી મુમુક્ષુ દશામાં નથી હોતી. ઓળખાણ નથી, ઓક સંજ્ઞા ભક્તિ ખૂબ કરે, પણ ઓક સંજ્ઞા એટલા માટે તો પ્રત્યક્ષ ઉપર બહુ વજન આપ્યું છે. કેમ કે ઓળખાણ થાય તો સ્વરૂપ સ્થિતિ થવી સંભવે છે. 249મો પત્ર છે, પાનું 287. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે. પૂર્વે થઈ ગયેલા જે સત્પુરુષો છે, મહાપુરુષો છે, એમના ચારિત્રોનું ચિંતન કરે તો કલ્યાણકારક છે. તથાપિ કલ્યાણકારક છે એટલે એનો દર્શનમાં થોડો મંદ થાય, પણ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી. ઓળખાણ થાય તો સ્વરૂપ સ્થિતિ થાય, સમ્યક દર્શનને સ્વાનુભવ થાય, એ પૂર્વના મહાપુરુષોના વિચારથી કે ચિંતનથી ન થાય. કારણ કે જીવે શું કરવું, અત્યારે મારે શું કરવું, તેવા સ્મરણથી તેને પોતાને સમજાતું નથી. આ વાંધો આવે છે. પ્રત્યક્ષ યોગે વગર સમજાવે, ન બોલે તો મૌન રહેતો પણ, સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. એ આ પ્રત્યક્ષ યોગના સાનિધ્યનો આપ વગર બોલે એનું પરિણમન દેખાય. ભગવાનના પ્રતિમાં ક્યાં બોલે છે? પરિણમન સમજાય તો ઓળખાણ થાય, પણ એ થઈ સંસ્કારી જીવોની વાત. અહીંયા તો સંસ્કાર ન હોય તો પ્રત્યક્ષ યોગ વિના કોઈને ઓળખાણ અને સંસ્કાર થાય નહીં. પ્રત્યક્ષ યોગ એ વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે. જુઓ કેટલું જોર ભજન આપ્યું છે. તેથી એમ નિશ્ચય થાય છે કે તે યોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. સમ્યક દર્શન ન લીધું એનું ફળ મોક્ષ હોય છે, કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. કેટલું મૂર્તિમાન મોક્ષ થાય પાછા અહીંયા એવો પ્રતિબંધ છે ને? પ્રતિબંધ નથી ક્યાંય પણ, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી કોઈ પ્રતિબંધ નથી. ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન વર્તે છે એમને. જેને સમ્યક દર્શન થયું છે, સત્પુરુષ છે, એને તો કેવળ જ્ઞાન ઈચ્છા દશાએ વર્તે છે, મુખ્ય નયના હેતુથી વર્તે છે. અને શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન થયું છે. 493માં લીધું ને. પ્રત્યક્ષ ચિંતન એટલે એમના લક્ષણોનું ચિંતન. ચિંતન છે, જરા વિચારની ઊંડપ બતાવે છે, ઉપર છેલ્લા વિચારથી નહીં. એ આવી લીધું ને, સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું. અને પ્રત્યક્ષ હોય તો સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું. આ હવે ઓબ્ઝર્વેશન ઉપર, એવા વિચાર અને ચિંતનથી આગળનો એક પરિણામ છે અવલોકન. કે તેમની મુખાકૃતિ છે એનું હૃદયથી અવલોકન કરવું, અંતરના ઊંડાણથી એનું અવલોકન કરવું તો ઓળખાય. મુખાકૃતિ ઉપર એમના જે કાંઈ અંતરના પરિણામો છે એની ઝલક આવે છે. એમની એની ઝલક બે જગ્યાએ વિશેષ પ્રકારે આવે છે. એક નેત્રોમાં આવે છે અને એક હોઠ ઉપર આવે છે. એ બે ચલિત અંગ છે, બાકીના અચલિત અંગો છે. નાક છે, હાલતું નથી, કાન હાલતા નથી, હોઠ ઉપરથી. તો કોઈ માણસ રડે હશે ત્યારે બે જગ્યાએ જ મોટા ફેરફાર આવે છે, એક હોઠ ઉપર અને એક આંખ ઉપર. એમાં સૌથી વધારે અંદરના ભાવોનું પ્રદર્શન કરનાર કોઈ અંગ હોય તો આખા શરીરમાં આંખ છે, નેત્ર છે. આંખનો ક્ષેત્રફળ, એરિયા ઘણો નાનો છે. આંખનું ક્ષેત્રફળ છે એ ઘણું ઓછું છે, તો પણ સેંકડો ભાવોને એ વ્યક્ત કરે છે. કેટલા? સેંકડો ભાવોને એ વ્યક્ત કરે છે. બાહ્ય પરિણામોને પણ વ્યક્ત કરે છે અને અંદરના પરિણામોને પણ એ વ્યક્ત કરે છે. અને બોલે ત્યારે અથવા ન બોલે ત્યારે પણ હોઠ ઉપરથી પણ કેટલાક પરિણામોનું અનુમાન થાય છે. એટલે જેવું સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, એટલે ઊંડાણથી અવલોકન કરવું, પ્રેમથી અવલોકન કરવું. બે હૃદયના બે અર્થ નીકળે છે. એક હૃદયથી કરે છે એ ચાહનાથી કરે છે, અને હૃદયથી કરે છે અંતરના ઊંડાણથી કરે છે. ઉપર ઉપર છેલ્લો વિચાર કરતા નથી. ને અવલોકન કરવું એટલે જોવું, વિચારવું એમ નહીં. વિચારનો વિષય હંમેશા પરોક્ષ હોય છે અને અવલોકનનો વિષય પ્રત્યક્ષ હોય છે. આમ બંનેના વિષયમાં પ્રત્યક્ષતા અને પરોક્ષતાનું જે અંતર છે, તફાવત છે, એ તફાવતમાં આ મોટો તફાવત પ્રત્યક્ષતાનો અહીંયા છે. તો પ્રત્યક્ષ સત્પુરુષ હોય તો એની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું. તેમના મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરીને નિધિધ્યાસન કરવા. આ એક બહુ રહસ્યભૂત એટલે સિક્રેટ જરા ઊંડો વિષય એમણે લીધો છે કે જ્ઞાની પુરુષ છે એ બાહ્ય પરિણામમાં હોય ત્યારે બાહ્ય પ્રવૃત્તિના કાળે પણ મન વચન અને કાયા ત્રણ પ્રકારે ચેષ્ટા એટલે કાંઈ પણ ઇનિશિયેટિવ કાર્ય થતું હોય છે. ચેષ્ટાનો અર્થ શું છે? કોઈ ઇનિશિયેટિવ સેન્સથી થતા કાર્ય કોઈ ઇનિશિયેટિવ લે છે ત્યારે એ ચેષ્ટામાં કોઈ અદ્ભુત રહસ્યો રહેલા છે. હવે એ શું છે? આ જરા બહુ ઊંડાણથી વિચારવા જેવો વિષય છે કે જ્ઞાની સર્વ આત્મસાધુ, મારો આત્મા જ સાધવો છે, વિતરાગતા જ સાધવી છે અને એ સિવાય મારે બીજું કાંઈ મારા પુરુષાર્થનું કામ નથી. તેમ છતાં નબળાઈના કેટલાક અંશને લીધે બાહ્ય કાર્યોનું જે ઇનિશિયેટિવ લેવામાં આવે છે એ એમની પ્રયત્ન દશા નથી પણ અપ્રયત્ન દશા છે. એ એમની પ્રયત્ન દશા નથી પણ અપ્રયત્ન દશા છે. જેમ કોઈ કોઈને તાણે છે, ખેંચે છે પણ એ તણાવવા માગતો નથી ને ખેંચાવવા માગતો નથી તો ઢસડાય છે. ઢસડાય છે તો કોઈ એમ જોયે કે આ કેમ ત્યાં જાય છે પણ જાતો નથી, એ પરાણે ત્યાં જઈ એને લઈ જવામાં આવે છે એવી એક સ્થિતિ છે. એવું એક અપ્રયત્ન દશારૂપ બાહ્ય કાર્યોની અંદર રહસ્ય હોય છે. એ અંતર પરિણતિ સમજવા માટે પણ એક બહુ અદ્ભુત સાધન છે. એનું પણ નિધિધ્યાસન કરવું. નિધિધ્યાસન કરવું એટલે શું? એને વિઝ્યુલાઇઝ કરવું. વિઝ્યુલાઇઝ કરવું એને નિધિધ્યાસન કહે છે. જ્ઞાનની કેટલી કેટલી દશા છે? વિચાર દશા, ચિંતમન દશા, મનન દશા, અવલોકન દશા અને નિધિધ્યાસનની દશા. નિધિધ્યાસન એટલે વિઝ્યુલાઇઝ કરવું, પ્રત્યક્ષબદ્ધ જોવું. એને આપણે કોઈ પ્રસંગને નથી, ભૂતકાળના પ્રસંગને જોઈ શકતા, વિઝ્યુલાઇઝ નથી કરતા, સામે એ વાત ન હોય પણ બરાબર અંદર ચિત્ર ચાલતું હોય કે પછી આમ થયું તું, પછી આમ થયું તું, પછી આમ થયું તું, પછી આમ થયું. હા, હોસ્પિટલમાં ગયા તો હોસ્પિટલનું દેખાય. એ તો અનેક પ્રસંગોમાં જ્યાં રસ લીધો હોય એનું વિઝ્યુલાઇઝેશન ચાલે છે કે નહીં માણસ? એને શાસ્ત્રની પરિભાષામાં નિધિધ્યાસન શબ્દ કહે છે. શું? હા, એ સ્પેશિયલ વર્ડ છે. અવલોકન એ અવલોકન છે ને નિધિધ્યાસન છે નિધિધ્યાસન છે. જ્ઞાનની બધી અનેક પ્રકારની દશાઓ છે એને અને જ્ઞાનીઓએ એના વિજ્ઞાનને સમજીને આ બધા શબ્દોથી એને એનાલાઇઝ કરેલું છે કે આને આમ કહેવું, આને આમ સમજવું, આને આમ સમજવું, બહુ એનાલિસિસ કરેલું છે. જ્ઞાન ગુણની પર્યાયને કેટલા પ્રકારે વર્ણવી છે, કેમ કે એક જ્ઞાનની પર્યાયને કેટલાય ધર્મો છે. આમ તો અનંત ધર્મો છે પણ સમજી શકાય, સમજી શકાય એવા 150 ધર્મો છે. આપણે જ્ઞાનના પ્રકરણમાં લીધું છે એ વિશે. જ્ઞાનનું રૂપ દરેક ગુણમાં આવે છે અને જ્ઞાનમાં અનંત ગુણનું રૂપ આવે છે. અનંતે ગુણોના પર્યાયોમાં, અનંતે ગુણોમાં બીજા અનંતા ગુણોનું રૂપ છે, કેમ કે પદાર્થ એક અને અભેદ છે. માટે એ તો 12માં સમજી શકાય એવું છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજવું હોય તો આપણે કેરી લેવા જઈએ છીએ આ ઉનાળાના દિવસોમાં, એમાં આપણે મતલબ તો સ્વાદથી છે. આપણે કેરીનો ઉપયોગ શું કરીએ છીએ? સ્વાદ સિવાય કંઈ ઉપયોગ કરીએ છીએ? છતાં પણ એનું મોટું ફળ, નાનું ફળ, એનો રંગ, એ બધું એના એની કિંમત વેલ્યુએશન કરવામાં બધું જોવામાં આવે છે. આ ફળ નાનું છે તો આ ભાવમાં, ઓછા ભાવમાં મળશે, મોટું ફળનો વધારે ભાવ લાગશે, એનો પીળાવો મજાનો સારો કેસરી રંગ હોય તો, રસનો રસનો કલર કેસરી હોય તો વધારે સારો, ફીકો હોય સાવ ગળો ધોળો દૂધ જેવો તો એ સારો નહીં. હવે આપણે મતલબ સ્વાદથી છે, છતાં પણ બધા ફેક્ટર જોઈએ છીએ કે નહીં. હવે કોઈ એમ કે ભાઈ મારે તો સ્વાદનું કામ છે માટે મને એકલો સ્વાદ આપો, તમે રંગ તમારો પાછો લઈ લ્યો, તમારો આકાર તમારો પાછો લઈ લ્યો, તમારી ગંધે પાછે લઈ લ્યો, સ્વાદે એની અંદર સુગંધ પણ છે કેરીની, અમારે કોઈથી મતલબ નથી, મારે સ્વાદથી મતલબ છે. હા તો કે ઘરે જઈને ખાંડ ખાઈ લે. હા કેરી એવી રીતે મળતી નથી, એનો રંગ કાંઈ જુદો પડી શકાય નહીં, હા કે એની ગંધ કાંઈ જુદી, એ બધી અભેદ છે. એક ગુણને અનંત બીજા ગુણોનું રૂપ અભેદપણે સાથે જ હોય છે, એને કંઈ જુદું ન પાડી શકાય. સોનામાં પીળાશ અને ચળકાટ છે તો ચળકાટ એકલો આપી દો, અમારે વજનનું કામ નથી એમ ચાલે. હા વજનનું હોય તો પૈસા ઓછા લાગે, પણ એવી રીતે સોનું મળતું નથી. એટલે સહજ દશાનો અંદરની જે અંતર પુરુષાર્થની જે સહજ દશા છે એનું રિફર્કેશન આવે છે બહારની ચેષ્ટામાં. હા એટલે શું છે કે એ રિફર્કેશનને સમજવું છે. એક માણસ ખાય છે, અમે માનો ને આપણે 50 માણસને એક સાથે જમવા બેસાડ્યા, એમાં જ્ઞાની પણ જમે છે ને બીજા 49 બીજા પણ જમે છે, જમવાની ક્રિયા બધાની સરખી છે, બધા શ્રીખંડપુરી ને પાત્રા ખાય છે, સમજી લ્યો, શું રસપુરી ને પાત્રા બધા ખાય છે, બધા સરખા નથી ખાતા. ખાવા ખાવામાં એ ખાવાની જે ચેષ્ટા મન વચન કાયાની છે એમાં અદભુત રહસ્યો છે એમ કે છે. એટલે એ પ્રકારે જો ઓળખાણ હોય તો, જ્ઞાની પુરુષની ઓળખાણ હોય તો એમના મનવચન કાયાની પ્રત્યેક ચેષ્ટામાં અદ્ભુત રહસ્યો છે, અને એને વિઝ્યુઅલાઇઝ કરવા. વિઝ્યુઅલાઇઝ ક્યારે થાય? એમાં રસ આવ્યો હોય ત્યારે. અવલોકનથી એમાં રસ આવતો હોય તો એ વિઝ્યુઅલાઇઝ થાય, નહીં તો ન થાય. એ તો છે, ઓળખાણ વિના નહીં થાય. આ બધું જે છે મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું કે આ નિધિધ્યાસન કરવું એ ઓળખાણ પછીનો વિષય છે. પણ એમને ખોઈલો છે, પોતે આ વિષયને ખોઈલો છે. એવું ક્યાંય બીજા શાસ્ત્રોમાં આટલું સ્પષ્ટીકરણ નહીં જોવા મળે કે જ્ઞાની પુરુષ છે એને ઓળખવા માટે શું શું કરવું જોઈએ, ક્યાંય તમે જોવા નહીં મળે, એટલું ખોઈલું છે એમણે. અને તેઓએ સંમત કરેલું સર્વસંમત, અને એમણે જે સંમત કર્યું હોય પછી નિર્વિકલ્પ થઈ જવું, પછી એમાં તર્ક વિતર્ક ઉઠાવવાની કોઈ જરૂર નથી. એટલું અભિપ્રાયમાં સ્પષ્ટ હોવું જોઈએ કે આપણાથી આગળ છે, કારણ કે આ એમનો ખાસ વિષય છે. અધ્યાત્મનો વિષય, ધર્મનો વિષય નિશ્ચયનો હોય કે વ્યવહારનો હોય, નહીં તો પછી દોડદા પણ વિદ્વાનો એવું કરે કે જ્ઞાની નિશ્ચયમાં નિપુણ હોય પણ વ્યવહારમાં તો એમની ભૂલ થતી હોય, માટે એમનો વ્યવહારમાં તો આપણે સુધારો વધારો કરી શકીએ છીએ, એ કાંઈ તર્ક વિતર્ક કરવા જેવો નથી. એમને સંમત કરેલું સર્વસંમત કરવું, આ એવું નથી. જીન પ્રતિમાનું દર્શન છે એ ભેદજ્ઞાનનું પણ કારણ થઈ શકે છે, અને સંસ્કારી જીવને સમ્યક દર્શનનું કારણ પણ થઈ જાય છે, એવો એની અંદર હેતુ છે. એટલે આજે આપણે ભલે 25 વર્ષ પહેલાં જીન મંદિર અહીંયા બનાવ્યું કે થયું, તો આજે 100, 200, 500 વર્ષ સુધી, જ્યાં સુધી 1000 વર્ષ જે કાંઈ એ મંદિર રહેશે એટલે એમાં કોઈ સંસ્કારી જીવ આવે તો એને સમ્યક દર્શનનું કારણ થઈ શકે, કેમકે એમાં હજારો જીવો આવવાના, હજારો મનુષ્યો આવશે કાળે કરીને. આજે સેંકડો આવે છે તો એના કાળે કરીને તો હજારો આવે, એમાં કોઈ પણ સ્વભાવના સંસ્કાર વાળો જીવ આવે તો સમ્યક દર્શનને પામે શકે. એટલે એ પારમાર્થિક હેતુભૂત વ્યવહાર છે. મંદિર બનાવવું એક વ્યવહાર છે ગ્રસ્થનો, મુનિનો નહીં, પણ એ પારમાર્થિક હેતુભૂત વ્યવહાર છે. એટલે જ્ઞાનીઓ પણ જૈન મંદિરો બંધાવે છે, અને પહેલાંના જમાનામાં તો જ્ઞાનીઓ જ બંધાવતા, અત્યારે તો જ્ઞાનીઓ છે નહીં એટલે પરંપરા ચાલે છે. બાકી સ્થાપના નિક્ષેપ નયનો વિષય છે, સ્થાપના નિક્ષેપ છે એ સમ્યક જ્ઞાનના નયનો વિષય છે. એટલે એમનો ઓબ્જેક્ટિવ વ્યૂ પોઈન્ટ એની પાસે છે એમ કહેવું છે. જીન પ્રતિમાની સ્થાપનાનો ઓબ્જેક્ટ શું છે એ એમની પાસે છે. હા, એ તો વિતરાગની પ્રતિમા વિતરાગ જ હોય કે બીજું કાંઈ હોય. જીનેન્દ્ર દેવ પોતે પૂર્ણ વિતરાગ છે તો એમની પ્રતિમા વિતરાગ હોય એ પણ સમજાવવું પડે ને કહેવું પડે. વાહ, બોલશું તો હાથમાં આવે. નંબર યાદ નથી મને, બધું બહુ સારું છે કે જૈન પ્રતિમા છે એ ભેદ જ્ઞાનનું કારણ છે અને જ્ઞાની જીવને સ્વરૂપ ધ્યાનનું કારણ છે. જ્ઞાની પણ જૈન મંદિરમાં આવે છે દર્શન કરવા, એને સ્વરૂપ ધ્યાનનું કારણ છે. અને જે સંપન્ન જ્ઞાનીઓ થયા છે ભરત ચક્રવર્તી આદિ, એ તો એમના ધ્યાન કક્ષમાં અથવા એ જૈન મંદિરમાં જઈને ધ્યાન કરે અથવા ધ્યાન કક્ષમાં જૈન પ્રતિમા હોય એવી વ્યવસ્થા રાખે. આમાં તો આવે છે પદ્મપુરાણમાં, રામાયણમાં રાવણ છે ચાલુ યુદ્ધે શાંતિનાથ ભગવાનના મંદિરમાં જઈને સાધન વિધાન કરેલા હતા. હા, ચાલુ લડાઈમાં. હા, એને ધ્યાનનું કારણ થાય. સમ્યક દ્રષ્ટિ હોય તો એને ધ્યાનનું કારણ થાય. યાદ નથી. એ વિશેષ ઉપકારી છે, એ વિશેષ ઉપકારી છે એટલી વાત છે. એ વાત તો આપણે 527માં સ્વાધ્યાયમાં આવી ગઈ. એ વિશેષ ઉપકારી છે એમ કરીને કીધું છે. આ સ્વરૂપ સ્થિતનું કારણ નથી, શુભ ભાવનું કારણ છે, અથવા તો દર્શન મોહની કેટલીક મંદતા થવા યોગ્ય છે. પછી જીન પ્રતિમા હોય કે ભૂતકાળના જ્ઞાની પુરુષો હોય એમનું ચિંતન કરવાથી ચારિત્ર મોહમાં શુભ ભાવ થાય, પણ દર્શન મોહનો અનુભાગ પણ થોડો ઘટે ખરો. ને ઓળખાણ હોય તો વિશેષ ઘટે એમ, થોડો શ્રદ્ધાગુણના પર્યાયમાં પણ થોડો ફેરફાર થાય છે અને જ્ઞાનમાં પણ નિર્મળતા આવે એમ. દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય ગુણના પર્યાયોમાં કેટલો કેટલો ક્યાં ફેરફાર થાય છે એ વિચારવા યોગ્ય છે. ના, સર્વ સ્થિતિ એટલે એ સમયક દશા અનુભવ થાય તો નિમિત્તત્વ ના. હે હે, હા, પરોક્ષની મુખ્યતામાં પ્રત્યક્ષને ગૌણ ન કરી શકાય. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેનો ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મવિચાર. આત્મસ્થિતિમાં લીધું બધું, આ તો બધો એ વખતે બધો ઉવાપો થયેલો. કાં તો જુઓ, પોતાની પૂજા કરાવવા તો ભગવાનને પાછળ મૂકે છે એમ કે, પછી માકું બોલવું હોય તો ગમે એથી પકડે. પછી જુઓ આવું આવું બોલે છે કે કેવું બોલે છે, જુઓ તો ખરા એમ કે. ઠીક, એટલે એ બધી પછી એ વખતે આત્મસિદ્ધિ લખી ત્યારે પોતે આજ્ઞા કરે એને જ વાંચવા મળતી હતી, બધાને વાંચવાની મનાઈ હતી. અત્યારે તો બધાના હાથમાં આવે છે, કેટલા ભાગ્ય છે. નહીંતર એ વખતે તો રિસ્ટ્રિક્શન હતું એના ઉપર. દ્રવદ્રષ્ટિ પ્રકાશ જેવી વાત હતી, આત્મસિદ્ધિ બધાને વાંચવા નહોતી મળતી, એમની આજ્ઞા થાય એને જ વાંચવા મળતી હતી, એવું હતું. કેમ કે કેટલીક વાતો સામાન્ય જનને પચાવવી મુશ્કેલ પડે એવી હોય છે, ન પચે તો એને એ વાત ન કરવી જોઈએ, એને નુકસાનનું કારણ થાય. એમાં પણ જ્ઞાનીઓની કરુણા છે, એમાં પણ એમની કરુણા છે. લખ્યું છે, ફરી ફરી એનો ઉત્તર મુનિના પત્રમાં જણાવ્યો તે જ આવે છે. ત્રિભુવને વર્ણવેલી એક પત્રની દશા સ્મરણમાં છે. ફરી ફરી એનો ઉત્તર મુનિના પત્રમાં જણાવ્યો છે તે જ આવે છે. પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરાવવા માટેનો છે. શું એમ જે દિવસ જણાય એ કયો? 172માં. 172માં સત્પુરુષનું આટલું બધું લખ્યું તો કે મારા પ્રત્યે એવો ભાવ કરાવવા માટે જણાય. હં, તે દિવસથી માર્ગનો ક્રમ વિસરે એમ સમજી લેજો. તે દિવસથી ભૂલા પડી ગયા છો એમ સમજી લેજો. આ એક ભવિષ્યકાળે પણ સ્મરણ કરવાનું કથન છે. ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરતા. હું મારા માટે કહું છું એમ નહીં લેતા. સત્પુરુષની વાત કરું છું એટલે હું મારા માટે કરું છું એવું ક્યારેય નહીં લેતા. એવું જે દિવસો તે દિવસે તમે ભૂલા પડ્યા છો એમ સમજ. કેવળ નિષ્કામ બુદ્ધિથી એમણે આ બધી વાત કરી છે. એવું જે ઉપર કહ્યું તે જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, મોક્ષ પામવું હોય તો માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવા યોગ્ય, ક્ષણે ક્ષણે સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય. એ પ્રેમ વિના લીન ન થવાય, બહુ રૂચે ત્યારે, રૂચિ વિના એમાં લીનતા આવે નહીં. એ પરમ રહસ્ય છે. રહસ્ય એટલા માટે શબ્દ વાપર્યો છે કે જો આ પ્રકારે ચિંતવન, અવલોકન, નિધિધ્યાસન આદિ થાય તો એ જીવને અવશ્ય એટલી દર્શનની મંદતા થઈ જાય કે ઉપસમ સમ્યક દર્શનને પામે, પામે ને પામે, એટલે મોક્ષ પામે, પામે ને પામે. જેને સમ્યક દર્શન થાય એનો મોક્ષ નિશ્ચિત થઈ ગયો, એ તો રિઝર્વ થઈ ગયો, એને તો સિદ્ધાલયમાં એનું સ્થાન રિઝર્વ થઈ ગયું. એટલે એને રહસ્ય કહ્યું કે સિદ્ધિ વાત નહીં સમજાય. સીધું એમ લાગશે કે આ તો જ્ઞાની પ્રત્યે રાગ કરવાની વાત છે, ભક્તિ કરવું એટલે રાગ કરવો એમ નથી. અહીંયા દર્શનમોની મંદતા થાય, જ્ઞાનમાં પણ અપૂર્વ નિર્મળતા થાય અને પોતાના કર્તવ્ય અકર્તવ્ય અને પ્રયોજનની સૂક્ષ્મમાં સૂક્ષ્મ સૂજ આવે, અંદરની સૂજ આવી જાય, પોતાનું કામ કરવા માટેની અંદરની સૂજ આવી જાય. બહુ રહસ્યભૂત વાત છે. સબ આગમ ભેદ સૂર બસે, અને શાસ્ત્રો શું કહેવા માગે છે એ પછી સમજાય. શાસ્ત્રનો જે આશય છે એ પછી સમજાય, એ પહેલાં શાસ્ત્રનો આશય નથી સમજાતો. અર્થ સમજાય, અર્થ સમજાય, ભાવાર્થ સમજાય, મતાર્થ સમજાય, આગમાર્થ સમજાય, નયાર્થ સમજાય, આ બધા અર્થ સમજાય, પણ એનો રહસ્યાર્થ સમજાય નહીં. રહસ્ય પછી સમજાય, ઓળખાણ થાય પછી આ પરિણામ. એટલી નિર્મળતા પછી આવે છે. માટે એને રહસ્ય કીધું છે કે આવી અદ્ભુત નિર્મળતા આવે છે, અલૌકિક જ્ઞાનમાં નિર્મળતા આવે છે, મતિ નિર્મળ થઈ જાય છે, એક રહસ્યભૂત વિષય છે. રેડિકલ ચેન્જ આવે, જેમાં આવેલો કેમિકલ ઇફેક્ટ આવે છે ને, પીળું પાણી હોય, પીળા રંગનું પાણી હોય ને એમાં સોડા નાખીને એકદમ લાલ રંગ પકડે, લાલ ધમરક થઈ જાય. પીળામાંથી લાલ ક્યાંથી થઈ ગયો? પદાર્થ નહીં કોઈ તો સફેદ હતો, એ કાંઈ લાલ હતો નહીં પાછો, આ તો એનું એક રાસાયણિક ઇફેક્ટ છે. જે રાસાયણિક ફેરફારો છે એમ અહીંયા અમુક પ્રકારના જે મુખ્ય વાતો જે કરી છે આવી, એ બધા અનુભવના રસાયણો છે ને, એના બધા એવા ફેરફારો આવે છે. પોતાને આશ્ચર્ય થાય, અરે આમ થઈ ગયું, આપણે તો ધાર્યું નહોતું કે આવી વાત સૂજશે અંદરથી, એવું સૂજે અંદર. એ પરમ રહસ્ય છે, એ જ સર્વશાસ્ત્રનો મર્મ, સર્વશાસ્ત્રનો મર્મ, સર્વસંતના હૃદયનો મર્મ અને ઈશ્વરના ઘરનો પણ મર્મ પામવાનો મહામાર્ગ છે. મહામાર્ગ એટલે નેશનલ હાઈવે, કેડી નથી હવે, આ મહામાર્ગ છે, હાઈવે છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ. ત્યારે જોઈએ શું? વર્તમાન જોઈએ એમ કે છે, વિદ્યમાન જોઈએ. એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ એટલે એ હોવા જોઈએ. હોવા જોઈએ એટલું જ નહીં, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. ત્યાં સુધી ઉપરનો લાભ થવા યોગ્ય નથી. અધિક શું લખવું? આજે ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે, અને ગમે તો તેથી મોડે અથવા વહેલે અથવા લાખ ભવે, એ જ સૂજે, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશે મને તો એ જ સંમત છે. મને સંમત છે એમ ન લખ્યું, મારા પ્રદેશે પ્રદેશેથી આત્માનો આ પોકાર ઉઠે છે કે કોઈ જીવને આત્મકલ્યાણ કરવું હોય તો આ મહામાર્ગ છે. બીજે રસ્તે આડે અવળે સમયને શક્તિ ખર્ચવા જેવી નથી એમ કહી દીધું. પ્રસંગોપાત પત્ર લખવાનો લક્ષ્ય રાખીશ. આપના પ્રસંગીઓમાં જ્ઞાન વાર્તા કરતા રહેશો. મુનિ લલુજી મુનિને લખે છે ને, અને તેમને પરિણામે લાભ થાય એમ મળતા રહેશો. અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે, જુઓ. તમારા કરતા એમ કહેવું છે, એ પહેલા પરિચયમાં આવ્યા છે. અંબાલાલભાઈ પહેલા પરિચયમાં આવ્યા છે અને યોગ્યતા વિશેષ પણ છે. આ હજી નવા નવા પરિચયમાં આવ્યા છે. ભલે આ હજી સાધુ છે, ઓલા ગ્રસ્થ છે, તો એમ લખે છે કે અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે. આપ તેની વિદ્યમાનતા એ પત્રનું અવલોકન કરશો. એ પત્ર વાંચવો હોય તો એમને રૂબરૂ વાંચજો, અથવા એમાં રૂબરૂમાં આપસમાં ચર્ચા કરજો, અને તેના તેમજ ત્રિભુવન વગેરેના ઉપયોગ માટે જોઈએ તો પત્રની પ્રતિ એટલે નકલ, કોપી કરવા આપશો. એટલે મલાલભાઈને અને બીજા મુમુક્ષુ, સંભાતના મુમુક્ષુ હતા, એને નકલ આપવાની છૂટ આપી છે. મિતિ એ જ વિજ્ઞાપન. સર્વકાળ એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર રાયચંદ નહી વંદના. ઠીક, નિકેતન, નિકેતનમાં એક વાક્ય લખ્યું છે એમણે, યોર સિન્સિયરલી ને ફેથફુલી લખે છે ને, એના જેવી વાત છે. નિકેતનમાં કેટલું વજન આપ્યું છે. મહામાર્ગ કીધો, મર્મ પામવાનો મહામાર્ગ, પરમ રહસ્યો, એ બધા શબ્દો ઓછા પડ્યા. છેલ્લે છેલ્લે પાછું કેટલું વેઇટ મૂક્યું છે એમણે કે આજે કાલે ભવિષ્યમાં બધા કાળે આ જ કહેવા માટે જીવવાની ઈચ્છા છે, નહીંતર મારે જીવન શું કામ, કંઈ કંઈ નહીં કહેવાનું શું રહે છે, આ જ મારે કહેવાનું એમ કરીને પોતાના દસ્તખત કરેલા છે. એ રીતે આ પત્ર છે એ પારમાર્થિક રહસ્ય માટે ફરી ફરીને વિચારવા યોગ્ય છે. Okay.